શ્રી ગણેશને નમું છું, ઓમ શ્રી સદ્ગુરુને નમું છું. તમે ગુણાતીત છો, તમે વ્યક્તિરહિત અવ્યક્ત છો, તમારામાં અદ્વૈતને રહેવાનું સ્થાન છે, તેમાં દ્વૈત દેવ દેવી રવિ ચંદ્ર ઉદય અસ્ત વગેરે નથી. ત્યાં વેદ શબ્દ સહ લય પામે છે, બુદ્ધિનો મોહ મિથ્યા થાય છે, જ્ઞાનીનું ચાતુર્ય અને પ્રકૃતિ પુરુષનો નિર્વાહ મિથ્યા છે. જન્મ્યો જ નથી તેનું શ્રાદ્ધ ન થાય અને વાંજ્યાના પુત્રના વિવાહનો સમારંભ વ્યર્થ છે, તેમ એકમાં એકત્વની પ્રતીતિ છે. એકલો હોવા છતાં પોતે જ કાંતા થઈ તેનો ભરતાર પણ પોતે જ થાય છે. અર્ધનારી નટેશ્વરીના વેશની સમાન પ્રકૃતિ તથા પુરુષ એકાકાર થઈ નાચે છે. તે જ પુરુષ છે અને તે જ પતિવ્રતા છે. બંનેને પરસ્પર અન્યન્ય પ્રેમ છે. બંને સદા એકત્ર રહે છે, એક જ વસ્ત્ર પહેરે છે, એક આસન પર બેસે છે અને એક પ્રાણે વર્તે છે. પુરુષ સદા તેને આધીન થઈ રહે છે. પુરુષ તેના જ ચક્ષુથી જુએ છે, તેના જ મુખથી બોલે છે, તેનાથી જ સુખ દુઃખ ભોગવે છે, બંધ મોક્ષ ચાખે છે અને તેનાથી જ હું બ્રહ્મ છું એમ કહે છે. કર્મ અકર્મ, ધર્મ અધર્મ, જન્મ મરણ અને પાપ પુણ્ય તેનો જ પ્રતાપ છે. બંનેનું સગ પણ વિચિત્ર છે. બે સગા ભાઈ બહેન છે, પુરુષ બાપ અને પ્રકૃતિ તેની પુત્રી છે. પુરુષ પ્રકૃતિનો પુત્ર પણ કહેવાય. આજ્ઞા આગમન કરી બંને જગતને વિસ્તારે છે. પોતાની પ્રકૃતિરૂપી શક્તિથી પોતે શિવત્વ ભોગવે છે. પોતાની પ્રિયા ન દેખાતા શિવત્વનો પોતે ત્યાગ કરે છે. જેને કામ ઠામ રૂપ નામ કાર વગેરે નથી તેને પ્રકૃતિએ સગુણ કરી અવ્યય વર્ણ વ્યક્તિ રૂપ નામ વગેરે વૈભવયુક્ત કરી પોતાનો ભરતાર કર્યો. શિવે પોતાનું પૂર્ણત્વ ગુપ્ત કરી શિવત્વ વધાર્યું. બંને થકી જગત થયું, બંને થકી જગત થયું છે, છતાં બંનેને ભિન્ન દેખાડી શકાતા નથી. પતિવ્રતામાં શિરોમણી પ્રકૃતિ પોતાના કાંતને પોતાના ગુણથી વશ કરી રોજ રોજ સૂક્ષ્મ વાસનારૂપ પકવાન જમાડે છે, ભવસાગરમાં જરક્રીડા કરાવે છે અને બંને પરસ્પરને વારાફરતી અંદર દુબાડે છે. પ્રકૃતિની શરમથી પુરુષ પોતાનું રૂપ વિસરી ગયો છે. તેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવવા ગુરુ સમર્થ છે. તેમની કૃપાથી માયા ભાગે છે, જીવ તથા શિવ ભાવ ટરે છે અને પૂર્ણત્વનો ખજાનો ઉગડે છે. મારું મારાપણું જઈ ગુરુપણું હું થયો છું. રૂપ એક છે, નામ ભિન્ન છે. જનાર્દન સ્વામી જ એકનાથ થયા છે અને તેમ તે નામથી દેશ ભાષામાં શ્રી ભાગવતનું વિવેચન કરે છે. યોગીઓના યોગેન્દ્ર, જ્ઞાનીના જ્ઞાનેન્દ્ર, ભક્તરૂપ ચકોરના ચંદ્ર, યદુવંશના યાદવેન્દ્ર અને પ્રકૃતિ પુરુષથી ભિન્ન તે શ્રીકૃષ્ણ પોતે કહે છે. હે ઉદ્ધવ, દ્રંદ્ર સહન કરવાની યુક્તિનું નિરૂપણ કહું છું તે સાંભળ. તે પૂર્ણપણે મનમાં ઠસાવવાથી પોતે સુખદુઃખથી તદ્દન જુદો છે એમ નિશ્ચય થાય છે. મેં કપિલ ઋષિ રૂપે અવતાર લઈ મારી માતા દેવહૂતિને પ્રકૃતિ પુરુષનો વિચાર સ્પષ્ટ સમજાવ્યો હતો. તે જૂની કથા સાંભળ. પુરુષ પ્રકૃતિથી ભિન્ન છે અને સુખદુઃખ પ્રકૃતિ પાસે છે એ ધ્યાનમાં રાખ. સુખદુઃખ માહિત છે એમ જેને નિશ્ચય થાય છે તે સંસારના ભ્રમને તત્કાર છોડે છે. જેમ મોતીના હારમાં થયેલી સર્પની ભ્રાંતિ દૂર થતાં તે ગળામાં નાખવામાં ભય રહેતો નથી, તેમ શિવને શક્તિનો વિચાર તને કહું છું. બ્રહ્મા આનંદરૂપ એકલું છે, ત્યાં પ્રકૃતિ પુરુષ આવ્યા ક્યાંથી? તેનાથી થનારા સુખ દુઃખ ત્રિભુવનમાં રહેતા નથી. પ્રકૃતિ પુરુષનો જન્મ જ મુખ્યત્વે કરી સુખ દુઃખનું કારણ છે. સુતેલા પુરુષની છાયા જેમ તમે શરીર નીચે સુતેલા પુરુષની છાયા જેમ તેના શરીર નીચે લય પામે છે, તેમ બ્રહ્મા માયા ને તેના વિકાર સહિત ગરી જઈ એટલું જ પરિપૂર્ણ પણે નામરૂપ કે વ્યક્તિરહિત હતું. ત્યારે યુગ કાર દિનમાન ઘડી પર વગેરે ન હતું. તે બ્રહ્મા અહમપણે સુરણ થયું તે જ માયાનું મુખ્ય લક્ષણ સમજ અને તે જ પ્રકૃતિ તથા પુરુષ રૂપ જોડી અથવા ફરનું જન્મ સ્થાન જાણ. પુરુષના યોગથી પ્રકૃતિનો વિસ્તાર થયો એવી રીતે કરતા સિવાય કાર્ય કારણની પ્રતીતિ જે કાર્ય થઈ તે કારને વેદ કૃતયુગ સતયુગ કહે છે. આંખનું પાણી ઠરી જઈ પડરરૂપ ધારણ કરી આંખની દ્રષ્ટિ મંદ કરે છે, તે શુદ્ધ બ્રહ્માનો માયા મલિન કરે છે. ઉગેલા બીને ત્રિવિધ અંકુર ફૂટે છે, તેમ પ્રકૃતિ તથા પુરુષ વડે અકાર ઉકાર અને મકાર રૂપે વેદ ઉપજ્યા છે. તે વેદ બ્રહ્માને સત્ય કહે છે અને માયાને મિથ્યા કહે છે. ભેદ અભેદ છોડવાથી બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. વિવેકી જન વેદનો તે અભિપ્રાય જાણે છે અને અભેદ ભાવવાળા યોગી થાય છે. તેઓ યુગરહિત જ વર્તે છે, તેમને કૃત કે કલી એવા ભેદ નથી. તે વ્યાપક પરબ્રહ્મા અને મન તથા બુદ્ધિને અગમ્ય છે અને ઇન્દ્રિય જેને જાણી શકતી નથી, જે નિર્ગુણ નિરાકાર તથા સત્ય સ્વરૂપ છે. તેમાં માયાના ચમત્કારથી દ્રશ્ય અને દ્રષ્ટત્વ રૂપે પ્રકૃતિ તથા પુરુષ ચરાચરને જ સર્જે છે. સ્વરૂપ સાથે છાયા છે તેમ બ્રહ્મમાં માયા છે. બ્રહ્માંડમાં ઈશ્વર ભાવ અને પિંડમાં જીવ ભાવ પ્રકૃતિ તથા પુરુષને લીધે છે. માયાના ચમત્કાર અતઃકર્ય છે. અરીસામાં પોતાનું મુખ દેખતા પોતે એક હોવા છતાં બે પણે દેખાય છે, તેમ બ્રહ્માની પ્રકૃતિ તથા પુરુષરૂપ પ્રતીતિ છે. અરીસામાં આપણું મુખ સન્મુખ દેખાય છે પણ ખરેખર અતિ વિમુખ છે. આપણું મુખ પૂર્વ તરફ હોય છે ત્યારે અરીસામાં તે પશ્ચિમ તરફ દેખાય છે, તેમ આત્મદ્રષ્ટિ સ્વરૂપને જુએ છે અને દ્રષ્ટિ પ્રપંચને જુએ છે, તેથી જીવ વિમુખ છે. બ્રહ્મામાં સુરણ તે માયાનું મૂળ સ્વરૂપ છે. અદ્વિતીય વસ્તુમાં માયાના સંબંધોથી દ્વિવિધ શિવ અને શક્તિ ઉપજે છે. તે બેમાં પ્રકૃતિ વિકારી છે અને પુરુષ નિર્વિકાર છે. આપણા જમણા તથા ડાબા અંગની માફક બ્રહ્મમાં પ્રકૃતિ તથા પુરુષના વિભાગ માયાને લીધે છે. અર્ધનારી નટેશ્વર પોતે જ પુરુષ અને સ્ત્રી છે, તેમ એક જ શરીર પ્રકૃતિ તથા પુરુષ રૂપે પ્રતીત થાય છે. પુરુષ ભાગ ઢાંકતા પ્રકૃતિ સ્વેચ્છાએ નાચે છે અને પ્રકૃતિ ભાગ ઢાંકતા પુરુષ પ્રત્યક્ષ દેખાય છે. વચલો પડદો ભેદભાવ ઉપાડી લઈએ તો પુરુષ કે પ્રકૃતિ ન દેખતા એક આત્મ સ્વરૂપ જ દેખાય છે અને પ્રકૃતિ તથા પુરુષ સમૂરા મિથ્યા જણાય છે. આવી મિથ્યા કાલ્પનિક માયામાંથી ગુણ ઉદ્ભવે છે અને ગુણમાંથી સંસાર જન્મે છે. સૂર્યોદય થતાં કમર ખીલે છે અને જુદી જુદી પાંદડી ઉગડે છે, તેમ પુરુષના કેવર ઈક્ષણથી પ્રકૃતિ સત્વ, રજ અને તમ એમ ત્રણ ગુણે વિકાસે છે. જળથી બીમાં ક્ષોભ થઈ તેના બે ભાગ થાય છે અને તેમાંથી ત્રિવિધ અંકુર નીકળે છે. તેમ પુરુષથી પ્રકૃતિમાં ક્ષોભ થઈ ત્રણ ગુણ પ્રગટે છે. સૂર્યકાંત મણી પર સૂર્યના કિરણ પડતા જેમ અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ પ્રકૃતિ પુરુષના સંયોગથી ત્રણ ગુણો જન્મ પામે છે. તે ત્રણ ગુણની સમાન અવસ્થા સૂત્ર, પ્રધાન અને ક્રિયાશક્તિ કહેવાય છે. તે ત્રણ ગુણની સમાન અવસ્થા સૂત્ર, પ્રધાન અને ક્રિયાશક્તિ કહેવાય છે, અથવા પ્રધાન ક્રિયાશક્તિ જળ છે. તેમાં ચૈતન્યથી જ્ઞાન ઉપજે છે ત્યારે તે મહતત્વ કહેવાય છે. મહતત્વને પ્રધાન એક જ છે, પણ ક્રિયાને જ્ઞાનનું સ્ફુરણ એ બેનો બોધ થવા બે જુદા નામ આપવામાં આવે છે. ક્રિયાયુક્ત જ્ઞાન સ્ફુરતા અભિમાન ઉઠે છે. અભિમાનને લીધે શિવનું શિવપણું વિસરી જવાય છે અને દેહાત્મ ભાવ ઉદય પામે છે. અહંકારની મોહક શક્તિને લીધે ભ્રાંતિભાવનો ભ્રમ થાય છે. અહંકાર અતિ દુર્ઘર્ષ છે. અહંકાર ત્રણ ગુણથી ત્રણ પ્રકારનો થાય છે. અહંકાર ગુણ તે જ દઢ સંસાર છે. પ્રથમ સાત્વિક અહંકાર અંતઃકરણને પ્રકાશે છે. તે દેવતારૂપ વિકારને જન્મ આપે છે, તેથી વૈકારિક કહેવાય છે. રાજસ અહંકાર જ્ઞાનેન્દ્રિયને કર્મેન્દ્રિયને પ્રકાશે છે અને ઇન્દ્રિયો દ્વારા તેજ વગેરે વિલાસ ઈચ્છે છે, તેથી તેજસ કહેવાય છે. તામસ અહંકાર સૂક્ષ્મ પંચભૂતને ઉત્પન્ન કરે છે, તેથી તે ભૂત આદિ કહેવાય છે. હે ઉદ્ધવ, અહંકારની આશ્ચર્યકારક સત્તા છે. ચૈતન્ય સ્વરૂપ જીવનું જડ દેહ સાથે લગ્ન લગાડી જ્ઞાન સ્વરૂપ જીવને જડ, મૂઢ અને ભ્રમિત કરી સંસારને પ્રસારે છે. વિષય એ જ મહાભૂત છે. તામસ અહંકારમાંથી આ અપંચીકૃત મહાભૂતો એટલે પરસ્પરનું મિશ્રણ ન થયેલ પંચમહાભૂતો માટે વિષયો ઉત્પન્ન થાય છે. આ વિષયોમાંથી ભૂતો કેમ ઉત્પન્ન થાય છે એ તને કહું છું. શબ્દથી આકાશ, સ્પર્શથી વાયુ, રૂપથી તેજ, રસથી જળ અને ગંધથી પૃથ્વી આપોઆપ ઉપજે છે, છતાં એકમેકનું અન્યુસૂતપણું જતું નથી. શબ્દ નિશબ્દ બ્રહ્મા થકી ઉપજી આકાશ રૂપે પ્રસર્યો છે. આકાશમાં સૂક્ષ્મ સ્પર્શ ઉત્પન્ન થતાં તે વાયુને ઉપજાવે છે અને વાયુમાં શબ્દને સ્પર્શ બંને રહે છે. વાયુ રૂપને પ્રસવે છે એટલે તેજ જન્મે છે. તે તેજમાં શબ્દ, સ્પર્શ તથા રૂપ ત્રણેય રહે છે. રૂપ રસને પ્રસવે છે એટલે જળ ઉપજે છે. જળમાં શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ એ ચાર રહે છે. રસમાં ગંધ પ્રસવતા પૃથ્વી જન્મે છે. પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ પાંચે રહે છે. અપંચીકૃત સૂક્ષ્મ ભૂતમાં વિષય અને મહાભૂત લીન હતા અને તે સ્થળ રૂપે પ્રતીત થતા મહાભૂત કહેવાય છે. રાજસ અહંકારથી પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિય જન્મ્યા. સત્વ અહંકારથી ચિત્ત, મન, બુદ્ધિ તથા અહંકાર રૂપે ચિત્ત ચતુષ્ય થયું. 10 ઇન્દ્રિય અને અંતઃકરણ મળી 11 ઇન્દ્રિયોના 11 દેવતા થયા. મહાભૂત જળ છે. ઇન્દ્રિયો ત્યાં પ્રવર્તક છે, અંતઃકરણ તેનો ચાલક છે અને દેવતા કર્મને પ્રકાશનાર છે. આ પ્રમાણે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. પંચમહાભૂતને પરસ્પર વૈરભાવ છે. પૃથ્વીને જળ ગર્વા ઈચ્છે છે. જળને તેજ, તેજને વાયુ અને વાયુને આકાશ ગર્વા ઈચ્છે છે. તેમાં અંતર્યામી રૂપે હું પ્રવેશ કરી તેમને નિયમિત કરું છું. મારી મર્યાદાનું તે ઉલ્લંઘન કરતા નથી. તેથી એકમેકને ગળતા નથી. આ સર્વ મહાભૂતો એકત્ર થઈ મને મહાપુરુષને વસવા માટે બ્રહ્માંડને સપ્ત આવરણ સહ મોરના ઈંડા આકારે સર્જે છે. એવા વિદ્વાન બ્રહ્માંડમાં હું નારાયણ મારી લીલાથી દેહ ધારણ કરી વિશ્વાત્મા રૂપે રહ્યો છું. ત્યાં મારી નાભિમાંથી વિશ્વનું આધારભૂત નાભિ કમર ઉપજ્યું છે. તેમાંથી સ્વયંભૂ બ્રહ્મા ઉપજ્યા છે. મારા આત્મા થકી ઉપજ્યા તેજથી સ્વયંભૂ કિંવા આત્મભૂ તે કહેવાય છે. બ્રહ્માંડ તે મારું વિરાટ સ્વરૂપ છે. તેજ તેના શરીરનો મુખ્ય ભાગ છે. બ્રહ્મા ત્યાં રજોગુણના પ્રાધાન્યથી જન્મી લોકોની ઉત્પત્તિ કરે છે. રજોગુણ પ્રધાન હોવાથી બ્રહ્મા નાભિ કમરમાં બેઠા હોવા છતાં તેમના જન્મનું કારણ કે હું નારાયણ તેને તે જાણી શક્યા નહીં. તેમણે કમરનો મૂળ શોધવા પાણીમાં ડૂબકી મારી પણ પત્તો લાગ્યો નહીં. તેથી ગભરાઈ મારી પ્રાર્થના કરી. તે રજોગુણથી અંધ થયા અને નાભી કમર પકડી બેઠા. તેથી મને તેમની દયા આવી. હું વિશ્વાત્મા તેના જ તે પુત્ર પણ કેવળ જડત્વથી આમ તટસ્થ બન્યા હતા. તે સમયે મેં તે તપોનિષ્ઠને સૃષ્ટિની ઉત્પત્તિ માટે ઉપદેશ કર્યો. મહાકલ્પના આરંભે મેં પોતાની આકાશવાણીથી તપ તપ કહ્યું. તેથી તેમણે તપ કર્યું. મારા કહેવા પ્રમાણે તેમણે તપ કર્યું. તેથી તેમનો સત્વગુણ વૃદ્ધિ પામ્યો. સત્વગુણે મને તેમના અંતઃકરણમાં પ્રગટ કર્યો છે. મેં પ્રગટ થઈ ચતુશ્લોકી ભાગવતનો તેમને ઉપદેશ કર્યો. મારા ઉપદેશથી બ્રહ્મા મોહરહિત થઈ પરમ સમાધિ પામ્યા. મારો અનુગ્રહ પ્રાપ્ત થતાં તેમણે સૃષ્ટિ સર્જી. દેવ અસુર મનુષ્યને પશુ પક્ષી આદિ તથા ભૂલોક પાતાળ ભૂલોક મૃત્યુલોક અને સ્વલોક સ્વર્ગલોક સર્જ્યા. હવે એકંદરે 14 લોક ત્યાં રહેનારા પ્રાણી અને લોકપાલ વગેરેને શ્રીકૃષ્ણ વધારે સ્પષ્ટ કરીને કહે છે. હે ઉદ્ધવ, ગયા શ્લોકમાં શ્રીકૃષ્ણએ 3 લોકનું વર્ણન કર્યું. તેવી જ રીતે હવેના શ્લોકમાં 4th પાતાળ લોક કહે છે. પાતાળ લોકનું મૃત્યુલોક સાથે ઐક્ય છે. તેનું જ વ્યાખ્યાન હવે શ્રવણ કર. ઇન્દ્રાદિ દેવનું નિજ મંદિર સ્વર્ગ છે. યક્ષ રક્ષ ભૂત અને ગંધર્વ અંતરિક્ષમાં નિવાસ કરે છે, જ્યાંથી લોકાંતરની પ્રાપ્તિ છે અને જ્યાંથી મોક્ષના પદે પહોંચાય છે. અને જે કર્મભૂમિ છે તે મનુષ્યનું નિવાસસ્થાન છે. સિદ્ધ લોક 3 લોકની ઉપર વસે છે. અતર વિતર સુતર રસાતર મહાતર તરાતર અને પાતાર એમ 7 પાતાર છે. અતરમાં દૈત્ય વસે છે. તેમાં મયપુત્ર બરવાન છે. વિતરમાં ઉમાકાંત કપૂરવર્ણના હાટકેશ્વર વસે છે અને ત્યાં હાટક નામની સુવર્ણની નદી વહે છે. હાટક એટલે સુવર્ણ. સુતરમાં બરી જેનો દ્વારપાર વન મારી છે તે વસે છે. સુતરમાં બરી જેના દ્વારપાર વન મારી છે તે વસે છે. રસાતારમાં માયાવી પ્રહલાદ વસે છે અને માયાસુર પોતાના પરિવાર સહ વસે છે. મહાતરમાં કતૃ દક્ષની પુત્રી સર્પોની જનની અને કશ્યપની સ્ત્રીના પુત્ર ક્રોધયુક્ત સર્વે સર્પ રહે છે. તરાતરમાં સર્વ દાનવ ફણીયુક્ત નિવાત સહ રહે છે. અને 7મા પાતાળમાં 1 લક્ષ નાગ હોય તેના રાજા વાસુકી પદ્મિની સાથે અનેક વિલાસ ભોગવે છે. સ્વર્ગમાં જેમ રંભા અને ઉર્વશી સૌંદર્ય માટે વખણાય છે એમ પાતાળમાં પદ્મિની પદ્મિની છે, પાતાળ નીચે સહસ્ર માથાવાળો શેષ છે, જેના ઉપર હું સૂતો છું, તેની નીચે ભયંકર અંધ તામસ્ત્રાદી નરક છે, તેની નીચે કુરમાં કાચબો છે, તેની નીચે આવરણોદક છે, સ્વર્ગના ભોગનું પુણ્ય પૂરું થતાં અને પાતાળનું સુખ બાકી રહેતા સ્વર્ગમાંથી પાતાળમાં જવાય છે. જેણે એકલું પાપ જ બાંધ્યું છે તે નરકમાં જાય છે, જેનામાં વિરક્તિ નથી, જે નિરીચ્છ નથી અને જે મારી ભક્તિ કરતા નથી, તેને વારંવાર જન્મ લેવો પડે છે. પૃથ્વીની ઉપર ભૂલોક છે, તેમાં યક્ષ રાક્ષસ અને ગંધર્વ રહે છે, તેથી ઉપર સૂર્યલોક છે, પછી ચંદ્રલોક, તારાલોક, બુધલોક, શુક્રલોક અને ભૌમલોક છે, તેથી ઉપર બૃહસ્પતિ વસે, તેથી ઉપર શનિ, સપ્ત ઋષિ અને સર્વથી પર ઇન્દ્રની અમરાવતી છે. ત્રણ લોકની ત્યાં સમાપ્તિ છે, તેની બહાર ધ્રુવમંડળ છે. પૃથ્વીથી કોટી યોજન દૂર મહલોક છે, સંકાદિના જનલોક, વૈરાજ દેવનો તપલોક અને બ્રહ્માનો સત્યલોક એક એકથી દૂર દૂર છે. સકળ બ્રહ્માંડની બહાર અને માયાના આવરણની અંદર વૈકુંઠ તથા કૈલાસ છે. પોતપોતાના કર્મ પ્રમાણે સૌને લોકાંતરની પ્રાપ્તિ છે. ચિત્તનું સ્થિર કરવા, ચિત્ત સ્થિર કરવા પ્રાણ અપાનને સમાન કરી ષષ્ઠ ચક્ર ભેદી આત્મ સ્વરૂપને પહોંચવાનો અભ્યાસ કરતા જે યોગી મૃત્યુ પામે છે તે મહજનાર્થી લોકમાં જાય છે. ગૃહસ્થ આશ્રમી બ્રહ્મચારી બ્રહ્મચર્યનું વ્રત રાખનાર વિરક્ત એક ઘેર ભિક્ષા ન કરનાર અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા સદગુરુની સેવા કરનાર મૃત્યુ પામતા ઉપર કહેલા મહજનાદી લોકમાં જાય છે અને પૂર્ણાનૈષ્ઠિક અગ્નિહોત્રી સ્વધર્મનું પાલન કરી ચિત્ત શુદ્ધ કરનાર પ્રાણી માત્ર પર દયા રાખનાર સત્યવક્તાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ગુરુની સેવા કરનાર ઉપલો લોક પામે છે. વાનપ્રસ્થ અત્યંત વિરક્ત શરીર ક્ષીણ થવાનો ભય ન રાખતા તપ કરનાર અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા સંન્યાસ લઈ નિરંતર વૈરાગ્યયુક્ત થઈ ઓમકારનો જપ કરનાર આશ્રમના વિધિથી ન કંટાળનાર અને જેની બુદ્ધિ મૃત્યુ વખતે ચંચળ થતી નથી તે સત્યલોકમાં જાય છે. ત્યાંના વિલાસમાં વિરક્ત જે હોય છે તે બ્રહ્માની સાથે મુક્ત થાય છે. ભોગની ઈચ્છા છે ત્યાં પુનરાવૃત્તિ છે. ભોગની ઈચ્છા જેને નથી તેની ચારે મુક્તિ દાસી છે. જે લોકો ભોગથી વિરક્ત છે તે આગળ જાય છે અને બીજા નીચે પડે છે. મારી ભક્તિ તેવી નથી, હે ઉદ્ધવ, મારા ભક્તને મારી જ પ્રાપ્તિ થાય છે. સકામ ભક્તિની કામના પૂર્ણ કરી તેને નિષ્કામ કરી મારા ધામમાં લઈ જાઉં છું. નિષ્કામ ભક્તને મારી અનન્ય પ્રાપ્તિ થાય છે. દીવાથી બીજો દીવો પ્રગટાવ્યા પછી પહેલો દીવો કયો અને બીજો દીવો કયો તે સમજાતું નથી. અરીસામાં પ્રતિબિંબ સરખું જ હોય છે. તે પ્રમાણે ભક્ત સારપ્યથી શોભે છે. દેવને ભક્તમાં જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી અદ્વૈત જ્ઞાન થયું નથી અને પરમ આનંદ ઉત્પન્ન થતો નથી. એવી મુક્તિને મારા ભક્ત સ્પર્શ કરતા નથી. દેવ અને ભક્ત અનાદિ સિદ્ધ એક છે. તેમાં જે ભેદ રાખે છે તે માયિક છે. અભેદ ભાવે મને ભજનારને સાયુજતા પ્રાપ્ત થાય છે. જેને રાજા તથા રંક સરખા છે, જેને વંદ અને નિંદ એવો ભેદ નથી અને જેને દેહ અભિમાન નથી તેને સાયુજતા પ્રાપ્ત થાય છે. આપણી છાયા આપણી સાથે જન્મી વધે છે છતાં તેમાં કોઈને મમતા નથી. તેવી જ રીતે જેને દેહનો દુઃખ બંધનકારક નથી તેને સાયુજતાની પ્રાપ્તિ છે. વિષય આશક્તિ છોડી મનોભાવથી અભેદ ભક્તિ કરનારને સાયુજ્ય મુક્તિ સિદ્ધ થાય છે. મારા આત્માના વિસ્તાર જેટલો જેનો અનુભવ છે તેને સાયુજતા મળે છે. સાયુજતામાં બ્રહ્મ સિવાયની જગ્યા બાકી રહેતી નથી. સર્વ પ્રાણી માત્રમાં એકાત્મતા થવી તેનું જ નામ સાયુજતા છે. અંતર બાહ્ય તો સ્થાવર જંગમમાં સર્વત્ર જે પોતાને જુએ છે તેને ખરેખર સાયુજ્યતા થઈ છે. તે સિવાય જે સલોકતા, સારૂપ્યતા, સમીપતા કે સાયુજ્યતાની ઈચ્છા ન કરતા નિરીચ્છપણે મને નિત્ય નવા પ્રેમથી ભજે છે તેના પર હું પણ એકનિષ્ઠ પ્રેમ કરું છું. ગમે તેટલા મોટા સંકટમાં પણ તેને હરિના નામનું વિસ્મરણ થતું નથી. તે રિદ્ધિ સિદ્ધિની ઈચ્છા કરતો નથી. એવા પ્રેમી ભક્ત મને પ્રિય છે. ગંગા સમુદ્રમાં એકરૂપ થાય છે તેમ એવા ભક્ત મારામાં ભરી જઈ મારી ભક્તિનો આનંદ ભોગવે છે. જળની દ્રષ્ટિએ જોતા યમુના વગેરે એક જ છે, છતાં નામ જુદા જુદા છે. તેમજ હું અને ભક્ત છીએ. જેના હૃદયમાં મારી સપ્રેમ એકનિષ્ઠ ભક્તિ છે તેના સર્વ વિઘ્ન ભાંગે છે. તેના પર મારી પૂર્ણ કૃપા છે. હે ઉદ્ધવ, આ ગુપ્ત જ્ઞાન તને કહ્યું એને જ પાંચમો પુરુષાર્થ કહે છે. ભાગવતમાં ભક્તિનું સુખ પૂર્ણ રીતે સ્પષ્ટ કરી કહ્યું છે. સ્ત્રી, શુદ્ર અને આખું જગત ભજનમાં તત્પર થાય તે ઉદ્દેશથી ભાગવતનો સાર કાઢ્યો છે. હું જ કારની કાર સત્તા છું અને ગુણની અવસ્થા પ્રમાણે લોકને સર્જું છું, પારું છું અને સંહારું છું. જળની વિચિત્રતા વાસના અને કર્મને જ કારની સત્તા છે. ચરાચર ગુણ કર્મથી બંધાયા છે. ગુણ કર્મ પ્રમાણે સ્વર્ગ, નર્ક વગેરેની પ્રાપ્તિ છે અને ઊંચ નીચ ગતિ છે. અતિ સૂક્ષ્મ જે અણુ બૃહદ એટલે વિશાળ, કૃશ એટલે પાતળા અને સ્થળ એટલે જાડા, અવ્યયવાળા જે જે દેખાય છે તે પ્રકૃતિ અને પુરુષના યોગ થયા છે. આમ બંનેના સંયોગથી જગત થાય છે. પ્રકૃતિ પુરુષ વિના ત્રીજો કોઈ સાકાર પદાર્થ જ નથી. આ બેથી ભિન્ન અવ્યવ રહિત અને એ બંનેનું ઉત્પત્તિ સ્થાન તે જ પરબ્રહ્મા છે એવું હવે દેવાદી દેવ કહે છે. પ્રકૃતિ અને પુરુષના યોગે જે સાકાર દેખાય છે તેના આદિ અને અંતમાં જે અવિનાશી તત્વ છે તે જ તેની મધ્યમાં છે, જેમાંથી સર્વની ઉત્પત્તિ છે અને જેમાં સર્વનો લય છે. તે જ અજ્ઞાનને લીધે મધ્યમાં એટલે કે ચરાચરના સ્થિતિકાળમાં ચરાચર રૂપે પ્રતીત થાય છે. અલંકારનો આદિ અંત સોનું જ છે અને મધ્યમાં એટલે અલંકાર રૂપે પણ સોનું જ દેખાય છે. માટીનું ગોકુળ રચીએ ત્યારે ગોકુળ રચાયા પહેલાં અને ગોકુળ ભાંગી નાખ્યા પછી માટી જ રહે છે અને મધ્યમાં માટી જ ગોકુળ રૂપે પ્રતીત થાય છે. તેમ સંસારનું આદિ, મધ્ય અને અંત ચિકિત્સા જ છે. ત્રણ ગુણથી વિકારી થયા કે જગત દેખાય છે તે સ્વપ્નમાં વ્યવહાર જેવું માયિક છે અને તેનું કારણ અવિદ્યા છે. વિકારીમાં સત્યની ભ્રાંતિ થવાથી અવિદ્યા પણ સત્ય ગણાય છે. નિંદ્રાના યોગે પોતે એક હોવા છતાં સ્વપ્નમાં અનેક રૂપ ધારણ કરે છે. એક તંતુ થકી અનેક ચિત્ર વિચિત્ર પટ થાય છે. તેમ પ્રકૃતિ તથા પુરુષ અને સમસ્ત લોક એક બ્રહ્મમાંથી પ્રગટ થાય છે. તંતુ સત્ય છે અને પટ માયિક છે. તેમ બ્રહ્મ સત્ય છે અને અવિદ્યા તથા સંસાર માયિક છે. આદિ અંત તથા મધ્યમાં જે એક વસ્તુ અનુસ્યુત છે તે જ સત્ય વસ્તુ છે, તે જ બ્રહ્મા છે. લાકડાની બાહુલી લાકડાના અવયવથી શોભે છે તેમ વસ્તુ વસ્તુતાએ એક હોય જગત રૂપે શોભાયમાન જણાય છે. એક જ દેહે અવયવ રૂપે અનેક દેખાય છે તેમ અનેક સ્વરૂપમાં એક જ આત્મતત્વ પ્રકાશે છે, જર જરમાં ક્રીડા કરે છે અને તરંગ રૂપે દેખાય છે. છતાં તરંગનું આદિ મધ્ય તથા અંત જર જ છે તેમ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયમાં અવિનાશી એક બ્રહ્મ તત્વ જ છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. માયા બ્રહ્માથી જુદી રહી શકતી જ નથી. બ્રહ્માના આધારે ગુણ અને કાર્ય દ્વારા માયા જગતને પ્રસારે છે. માયાના નિયંતા બ્રહ્મા છે, તેથી તેનું પુરુષપણું છે. માયાને પ્રકૃતિ જુદા નથી. અવિધ્યાત્મક કાર્ય ભિન્ન કરી માયા દેખાડે છે, તેથી તે અવિદ્યા પણ કહેવાય છે. સુરાની શૌર્ય શક્તિ સુરાથી જુદી નથી, તેમ બ્રહ્માની માયાશક્તિ બ્રહ્મામાં જ સદા લીન છે. માયામાં ક્ષોભ થયા સિવાય સૃષ્ટિ ઉત્પન્ન થતી નથી. કાર માયામાં ક્ષોભ કરે છે, તે કાર પણ બ્રહ્મથી ભિન્ન નથી. તેનાથી પ્રાણી જન્મે છે. બ્રહ્માની જે સત્તા તેને જ કાર સમજવો. બ્રહ્મા કાર તથા માયાનો અભેદ જ છે. વ્યવહારિક ભેદ દેખાય છે, તેથી ભેદ મિથ્યા છે. ઉત્પત્તિ પૂર્વે પૂર્ણ બ્રહ્મા હું અને ઉત્પત્તિનું આદિ કારણ હું જ છું. સ્થિતિકારે અનેકપણે હું જ છું અને પ્રલયકારે પણ હું જ એક પરિપૂર્ણપણે રહું છું. મહાન એટલે અતિશય મોટો પિતા પુત્રના પ્રવાહથી આ સંસાર અપરિમિત મોટો થઈ નિરંતર અત્યંત વધ્યો છે. અહમભાવના સ્ફુરણથી બ્રહ્માને જીવપણું પ્રાપ્ત કરાવી સંસાર બ્રહ્માના આયુષ્ય પર્યંત સ્થિર રહી પ્રલય પામે છે. એક નિત્ય પ્રલય, કર્મજન્ય પ્રલય, તે અવાંતર પ્રલયને સકર સૃષ્ટિનો પ્રલય, તે બ્રહ્મા પ્રલય છે. બ્રહ્મા પ્રલયમાં સૃષ્ટિનો નિશેષ નાશ નથી. વાસના બીરૂપે અવિદ્યામાં લીન થઈ રહી છે, તે બીજ સૃષ્ટિનું સૂક્ષ્મ કારણ છે. વર્ષાકાળમાં અનેક તૃણ ઉત્પન્ન થઈ શીતકાળે પૂર્ણ વધી ઉષ્ણકાળમાં સુકાઈ બીરૂપે પૃથ્વીમાં થઈ રહે છે, તેમ ઉત્પત્તિકાળે સૂક્ષ્મ વાસનારૂપ બનીને અંકુર ફૂટી ચરાચર રૂપે પ્રસરી પ્રલયકાળે બ્રહ્મામાં લીન થઈ રહે છે. તેથી સંસારને વેદ અનંત કહે છે. ઈક્ષણ સુધી જગતની સ્થિતિ છે એમ શ્રી કૃષ્ણ ભગવાને જે આગલા શ્લોકમાં કહ્યું તે ઈક્ષણનો અર્થ સદગુરુની કૃપા દ્રષ્ટિ સમજ. સદગુરુની કૃપા થતાં મારી કૃપા થાય છે, મારી કૃપાથી બ્રહ્મ જ્ઞાન થાય છે અને સંસાર તરી જઈ હું તું પણ જતું રહી વસ્તુ વસ્તુત્વે પરિપૂર્ણ રહે છે. પ્રપંચ થયો અને પાછો થશે એ જ મિથ્યા વાત છે. તે ગુરુકૃપા વિના હાથ આવતી નથી. તે હાથ આવવી એ જ અત્યંત પ્રલય છે. તે જીવતા જ અનુભવમાં આવે છે. તે સંસારના બીને ભસ્મ કરે છે. હવે બ્રહ્મા પ્રલયનું લક્ષણ કહું છું. તે સાંભળ. બ્રહ્મા પ્રલયના અનુક્રમમાં છેલ્લે પૂર્ણ બ્રહ્મા રહે છે. એ રહસ્ય શ્રીકૃષ્ણ ઉદ્ધવને સમજાવે છે. પંચભૂત ભિન્ન થઈ 14 ભુવન રચે છે. મારી કાર સત્તા તેને ભિન્ન રાખે છે. ત્યાં સુધી ભુવનની સ્થિતિ છે. તે કાર સત્તાને હું ખેંચી લઉં છું કે પંચભૂત પુનઃ જે ક્રમે ઉત્પન્ન થયા તે જ ક્રમે ભૂત ભૂતમાં લીન થાય છે અને ભુવનનો પ્રલય થાય છે. અનાવૃષ્ટિથી અન્ન પાકતું નથી.
શરીરને પ્રાણ અન્નમય હોવાથી અન્ન ન મળવાથી પાણી છૂટે છે, બી માત્ર પૃથ્વીમાં લીન થાય છે, અને હે ઉદ્ધવ, બારે સૂર્યનો સમુદાય રવિમંડળમાં એકત્ર થાય છે અને પોતાની ઉષ્ણતાથી પર્વત પાષણોને ભસ્મ કરે છે, તૃણ વનસ્પતિ માત્ર સૂકવી નાખે છે, એ ઉષ્ણતાથી સપ્ત પાતાળ તપી જાય છે અને શેષનું કપાળ દાઝે છે, ત્યારે તે વિષયુક્ત અગ્નિની ભયંકર જ્વાલા બહાર કાઢે છે, શેષના મુખમાંનો તે અગ્નિ પૃથ્વીમાંની તમામ વસ્તુઓ બારી નાખે છે અને પૃથ્વીને ભસ્મ કરી નાખે છે, તે વખતે પૃથ્વી કેવળ ગંધ માત્ર રહે છે, પછી મુસળધાર વૃષ્ટિ થવાથી પ્રલયકાળનો મેઘ જે સાંવર્તિક કહેવાય છે તે વરસે છે, 100 વર્ષ સુધી આવો વરસાદ પડવાથી સાતે સમુદ્રનું જળ એકઠું થાય છે અને તેથી બધો પ્રદેશ જળમય થઈ જાય છે, તેમાં પૃથ્વીની ગંધ લીન થાય છે, તે જળને પ્રલય અગ્નિથી શોષી લે છે, જળનો રસ તેજમાં લીન થાય છે, ત્યારે એકલું તેજ જ રહે છે, તેને તોફાની વાયુ શોષે છે, તે બધું જ તેજ શોષાઈ ગયા પછી ત્યાં કેવળ રૂપ માત્ર બાકી રહે છે, પછી તે તેજનું રૂપ વાયુમાં લીન થાય છે, ત્યારે બધે વાયુ જ ભરેલો હોય છે, આકાશ વાયુને ગરી જાય છે અને વાયુનો સ્પર્શ આકાશમાં લીન થાય છે, આકાશ શબ્દમાં લીન થાય છે અને કેવળ શબ્દ તન માત્ર રહે છે, એવી રીતે દસે ઇન્દ્રિયોનું મંડળ રાજસ અહંકારમાંથી ઉત્પન્ન થઈ મુઠ્ઠીમાં જેમ પાંચે આંગળીઓ રહે છે તેમ ગુણમાં જ લીન થાય છે, મન જ બધી ઇન્દ્રિયોનો રાજા છે, જીવ શિવપણું મનઃ કલ્પિત છે, માટે શ્લોકમાં તેને મનશીશ્વર કહેવામાં આવ્યું છે, એ મન સહિત અંતઃકરણ સત્વગુણમાં લીન થાય છે અને કાર્યકારણમાં લીન થાય છે, શબ્દ તન માત્ર બાકી રહી તે તામસ અહંકારમાં લીન થાય છે, ત્રિવિધ ગુણોનો અહંકાર જે સોહમ ભાવે પરમાર્થમાં સહાય કરે છે, સંસારનો નાશ કરે છે અને જીવને દેહાત્મ ભાવે સંસારમાં ગૂંચવે છે, તે મહતત્વમાં લીન થાય છે અને તાદત્મય પામે છે, મહતત્વ ગુણમાં ગુણની સમાન અવસ્થા જે પ્રધાન તેમાં લીન થાય છે અને ગુણ અવ્યક્તમાં લીન થાય છે, સમસ્ત આકાર તથા વિકાર લય થઈ બીજ માત્ર રહે છે, તે અવ્યક્ત કહેવાય છે, વડની શાખા પુષ્પ સ્વર તથા મૂળ બીમાં લીન થઈ રહે છે, વડની શાખા પુષ્પ સ્વર તથા મૂળ બીમાં લીન થઈ રહે છે, તેમ સંસાર અવ્યક્તમાં લીન થઈ રહે છે, અવ્યક્ત કારમાં લીન થાય છે, કારથી જ ક્ષોભ પામી અવ્યક્ત જગતના આકારે વ્યક્ત થયું હતું તે હવે કાર સાથે એકરૂપ થાય છે, તે જ અવ્યક્તનો કારમાં લય કહેવાય છે, કાર જેને મહાબાહુ કહે છે તે પુરુષમાં લીન થાય છે, ખરેખર પુરુષની ક્ષોભ પામેલી અવસ્થાનું જ નામ કાર છે, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ ત્રણેય અવસ્થા કારની છે, આ ત્રણેય અવસ્થા પૂરી થતાં કારનું કામ પણ પૂરું થવાથી તે જીવમાં એકરૂપ થાય છે, અચેતનને ચેતન આપે છે અને જળને સજીવ કરે છે, તેથી જ પુરુષને જીવ એ સંજ્ઞા થઈ છે, પ્રકૃતિના યોગે શુદ્ધ જ જીવ કહેવાય છે, પણ ખરું જોતાં પુરુષને જ જીવ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, હવે પ્રકૃતિ જ વૃક્ષજળ જેવી મિથ્યા છે, વૃક્ષજળમાં પાણી જ નથી તો તેમાં ડૂબશે કેમ, તેવી જ રીતે પ્રકૃતિ જ મિથ્યા છે તો જીવ પણ સત્ય કેમ થાય, પાણીમાં આકાશનું ડૂબવું ખરું નથી, તેમ નામ રૂપ ગુણ અને કર્મ એ માયાનો ભ્રમ છે. હે ઉદ્ધવ, અરીસામાં આપણે પોતાને જ જોઈએ છીએ, છતાં પોતાનું જુદાપણું પોતાને સમજાય છે. તેમ પ્રકૃતિ કાર્ય કરે તેમાં હું દેખાઉ છું, છતાં હું તેનાથી ભિન્ન છું. પ્રકૃતિનું કાર્ય મને વરખતું નથી. આમ વિચાર કરતાં પ્રકૃતિનો જ અભાવ થવાની જીવ અને શિવ મિથ્યા ઠરે છે. જીવ અને શિવ મિથ્યા ઠરે છે, બંને આત્મા સ્વરૂપે પૂર્ણ થાય છે. અજન્મા, અવિનાશી, અવ્યય, અદ્વૈત અને અનંત પરમાત્માને પોતાનું આત્મ સ્વરૂપ છે એમ સમજવું, તે જ પરબ્રહ્મા જીવનો લય છે. અને બ્રહ્મમાં બ્રહ્મનું સ્મરણ પણ ન થાય એટલે પરમાનંદ જ બાકી રહે છે. હે ઉદ્ધવ, એ પરમ આનંદ સ્વરૂપ હું શ્રી કૃષ્ણ છું અને એ સ્વ આનંદ સ્વરૂપ જ તારું ખરું સ્વરૂપ છે. તારામાં ને મારામાં કંઈ પણ જુદાઈ નથી. શ્રી કૃષ્ણ કહે છે, મેં એવી રીતે પ્રકૃતિ પુરુષનું નિરૂપણ કરી, તેના આદિ મધ્ય તથા અંતમાં એક વસ્તુ છે તે દેખાડી, ભિન્નપણું કલ્પિત છે તે પણ સિદ્ધ કર્યું. જગતની ઉત્પત્તિની પૂર્વે એકલું બ્રહ્મ જ છે, તે જ ઉત્પત્તિનું કારણ થઈ સગુણ રૂપે પ્રતીત થાય છે. પ્રલય થતાં પુનઃ બ્રહ્મમાં સર્વલીન થાય છે અને એકલું નિર્ગુણ બ્રહ્મા જ રહે છે, તે પણ સ્પષ્ટ કર્યું. પ્રકૃતિથી પુરુષ ભિન્ન છે અને પ્રકૃતિની સ્વતંત્રતા મિથ્યા છે. એ જ્ઞાન જેને થાય છે તેને હું તું પણ રહેતો નથી. હું તું પણ ન રહે તો વિકલ્પ પણ ન થાય, એક પરિપૂર્ણ વસ્તુ તેને જણાય છે. પુરુષને પ્રકૃતિના જ્ઞાનથી ચિત્તના વિકલ્પ બંધ પડે છે. ચિત્તમાં અજ્ઞાનરૂપ રાત પૂર્ણ થાય છે અને જ્ઞાનરૂપ સૂર્ય પ્રકાશે છે. આ પ્રકારે આ સાંખ્ય જ્ઞાન સાધક પર પૂર્ણ ઉપકાર કરે છે. હે ઉદ્ધવ, જે સારનું પણ સાર, ગુપ્ત જ્ઞાનનો ભંડાર અને વિવેકરત્નો સાગર, તેને જ આ સાંખ્ય જ્ઞાન છે. હું જે વિવેકનો પણ વિવેક, સૂર્યનો પણ આદિ સૂર્ય, જ્ઞાનીનો મુકુટમણિ, વેદનો આદિવેદ, બોધનો આદિબોધ અને આનંદનો નિજાનંદ, જે મારો જ્ઞાનનો ઉપદેશ, તે જ આ સાંખ્ય જ્ઞાન છે. હાથમાં રહેલા આમરાની માફક મેં શ્રીકૃષ્ણે આત્મજ્ઞાન સ્પષ્ટ કરી સાંખ્ય તથા યોગની લીલા અને પરબ્રહ્મા પ્રત્યક્ષ તને દેખાડ્યા. આનો વિચાર કરવાથી બ્રહ્માનું અખંડ અવ્યય સ્વરૂપ બરાબર સમજાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના બ્રહ્મા અખંડ અને નિત્ય છે. જેમ અગ્નિમાં ઘાસ પડે તેમ સાંખ્ય યોગ આગળ લિંગને ઉડી જાય છે. લિંગ દેહરૂપ મીઠાના પર્વતને સાંખ્ય જ્ઞાનરૂપ સમુદ્ર ઓગારી નાખે છે. હે ઉદ્ધવ, સાંખ્ય યોગના જ્ઞાનથી સકર સંશય છેદાય છે અને લિંક દેહ ભેદાય છે. અનુલોમ ઉત્પત્તિનો અનુક્રમ અને પ્રતિલોમ પ્રલયનો ક્રમનો વિચાર કરતા એક અદ્વિતીય બ્રહ્મા સિવાય અન્ય કંઈ નથી એમ નિશ્ચય થાય છે. તે વિચાર કઠણ છે. તે સિવાય સાંખ્ય જ્ઞાન સહેલાઈથી કેવી રીતે સિદ્ધ થાય તેનો ઉત્તમ માર્ગ બતાવું છું. સર્વ આકારના વિવિધ પ્રકારને ન જોતા સર્વભૂત પ્રાણીમાં એક ભગવત સ્વરૂપને સદભાવથી જોવું એટલે સાંખ્ય જ્ઞાન સિદ્ધ થયું જાણ. નિશેષ અહંતા છોડી કે પોતે બ્રહ્મ સ્વરૂપ જ છે, આખા જગતને અહમપણાએ ગોથું ખવડાવ્યું છે. અહમપણાના જન્મ મરણ અને દુઃખ છે. જે જે કર્મ આચરણ થાય તે સુખે થવા દે, તેના કર્તાપણાનો ત્યાગ કરવાથી તું પરિપૂર્ણ બ્રહ્મરૂપ થશે. આથી વધારે સુગમ માર્ગ મને જણાતો નથી. આ મારું એક વચન તારા હિત માટે પાર. હવે આ પ્રમાણે બોલ્યા કે ઉદ્ધવનો અહંભાવ ટર્યો અને બ્રહ્મરૂપ થઈ રહ્યો. સાંખ્ય જ્ઞાનનો વિચાર કરતા જગતને ગૂંચવનાર અહમપણું છે તે સિદ્ધ થાય છે. અહમભાવ જ જન્મ મરણ અને દુઃખનું કારણ છે. જ્યાં શ્રી કૃષ્ણ જેવા વક્તા હોય અને ઉદ્ધવ સરખો શ્રેષ્ઠ શ્રોતા હોય ત્યાં માધુર્ય નિરૂપમ જ હોય એ કહેવાની જરૂર નથી. તે સ્વાદની મીઠાશ કહેવા શ્રી કૃષ્ણ જ સમર્થ છે. ઉદ્ધવને બાને આપણને પણ એ અમૃતનો લાભ થયો છે.